நமோதானம் நமோ ஆயரியாணம் நமோ வஜாயாணம் நமோ சவசாணம் ஏசோ பஞ்ச நமோகாரோ சர்வ பாவபணாசனோ மங்களானம் ச சர்வேசிம் பரமம் ஹோயி மங்களம் தீன புவனமே சார் வீதராக விஞ்ஞானதா சிவ ஸ்வரூப சிவகார் நமோ ஸ்ரீ யோக சம்ஹாரிகே.
We'll take out the book. આપણો ચોથી ગાઢમાં સ્વાધ્યાય ચાલે છે, બરાબર. ચોથી ગાઢમાં આપણે લાસ્ટ ટાઈમ જે શ્રાવકના બધા અણુવ્રત છે એનો સ્વાધ્યાય શરૂ કર્યો હતો, બરાબર છે. લાસ્ટ ટાઈમ આપણે કયા કયા અણુવ્રત ભણ્યા હતા, કોઈને યાદ છે? વેરી ગુડ, ચાલો. એટલીસ્ટ યુ નો વેર ઇટ ઇઝ, સો યુ કેન લીડ ઇટ. શ્રાવક ના વ્રત એમાં આપણે ત્રણ ટાઈપ જોઈ છે. વન ઇઝ કોલ્ડ અણુવ્રત, સેકન્ડ ઇઝ કોલ્ડ ગુણ વ્રત, થર્ડ ઇઝ શિક્ષા વ્રત. જેવી રીતના પાંચ પાપ છે, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ને પરિગ્રહ, એનાથી ઓપોઝિટ પાંચ પાર્શિયલ વ્રત લેવા એને કહેવાય અણુવ્રત, રાઈટ. સો દેર ઇઝ અહિંસા અણુવ્રત, પછી સત્ય અણુવ્રત, અચૌર્ય અણુવ્રત, એવી રીતના. એમાંથી આપણે અહિંસા અને સત્ય લાસ્ટ ટાઈમ જોયા હતા. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે ચાર પ્રકારની હિંસા હોય છે, સંકલ્પી હિંસા, આરંભી હિંસા, ઉદ્યોગી હિંસા અને વિરોધી હિંસા, બરાબર છે. ફરીથી સંકલ્પી હિંસા, આરંભી હિંસા, ઉદ્યોગી હિંસા અને વિરોધી હિંસા. તો જે શ્રાવક, જે સમ્યક દ્રષ્ટિ જીવ છે, જેને પોતાના આત્માનો અનુભવ છે અને જે એમાં આનંદમાં આગળ વધ્યા છે, એને હવે નિર્ણયપૂર્વક, સંકલ્પપૂર્વક તો કોઈ જીવની હિંસા હોય જ નહીં, બરાબર. એ સંકલ્પી હિંસા એમને નથી, પણ હજી સંસારમાં રહે છે. મુનિરાજની જેમ સંસાર છોડીને વયા નથી ગયા, એટલે એમને ઘરના જે પણ કાર્ય હોય છે કે બિઝનેસ રિલેટેડ કઈ હોય છે, એ બધી હિંસા એમને થાય છે, છૂટતી નથી, બરાબર. એવી રીતના એમને ત્રસ હિંસાનો ત્યાગ છે અને સ્થાવર હિંસાનો એમને છૂટતી નથી હજી. એવા જીવને અહિંસા અણુવ્રત કહેવાય છે. દિસ વોઝ ધ ફર્સ્ટ પોઈન્ટ દેટ વી હેડ સીન. સેકન્ડ પોઈન્ટ, જેને હવે પોતાના આત્માનો અનુભવ તો છે એટલે એમને સત્ય બોલવાનો નિયમ છે, રાઈટ. પણ સત્ય પણ કેવી રીતના બોલે છે? હી ઇઝ નોટ એબ્રપ્ટ ઓર હી ઇઝ નોટ ડાયરેક્ટ, હી ઇઝ વેરી મેલો, હી ઇઝ વેરી સોફ્ટ સ્પોકન. એટલે સત્ય પણ એવી રીતના બોલે છે કે સામેવાળાને એનું ખરાબ ન લાગે, સમજાયું. સામેવાળાના જીવોના પરિણામ ડૂબાય નહીં એ રીતે સત્ય બોલે છે. તો એમના બોલવાથી, એમના વચન એટલા કઠોર નથી કે સામેવાળાને દુઃખ થાય. તો એવા પછી નિંદનીય વચન નથી. નિંદનીય એટલે શું? કે ઇન અ ગેધરિંગ હી વિલ નોટ સે સમથિંગ બેડ ટુ સમબડી. સામેવાળાનું ખરાબ દેખાય એવી રીતના નહીં બોલશે, એને શાંતિથી અલગ લઈ જઈને સમજાવશે. પણ સોશિયલી એને સારી રીતે સમજાવ, રાઈટ? એવા હિત મિત પ્રિય વચન બોલનારને સત્ય અણુવ્રત કહેવાય છે. These points we had seen. There was one point that we had missed out from Vyasa number 10, which we are covering now. So page number 116, Vyasa number 10, Hema footnotes ke niche. There are three footnotes. Second point we are reading now. તમે થોડા આગળ આવી જાઓ ને બધા પાછળ જગ્યા. જો સેકન્ડ પોઈન્ટ, પ્રમાદ અને કશાયમાં જોડાવાથી, બધાને મળ્યો ફૂટનોટ સેકન્ડ પોઈન્ટ? પ્રમાદ અને કશાયમાં જોડાવાથી જ્યાં પ્રાણઘાત કરવામાં આવે છે ત્યાં જ હિંસાનો દોષ લાગે છે. See, this is very important point, I am stressing it again. જેવી રીતના મુનિરાજ છે, મુનિરાજ જંગલમાં ચાલતા હોય તો જંગલમાં તો કેટલા બધા જીવો હશે, બરાબર? તો એમને પ્રાણઘાતનો દોષ, એટલે એમને હિંસાનો દોષ લાગે છે કે નથી લાગતો? નથી લાગતો, બીકોઝ ઓફ ટુ રીઝન્સ. See, હિંસાનો દોષ આપણને ક્યારે લાગે? ફર્સ્ટ ઇઝ જયારે કોઈના ઉપર આપણને કશાય હોય. કશાય મતલબ યુ આર ઇધર એંગ્રી એટ સમબડી, રાગદ્વેષના ભાવ, અથવા યુ લાઈક સમબડી, અને એ બીકોઝ ઓફ દેટ બાયસ ઇમોશન આપણે સામેવાળાને હર્ટ કરીએ, અથવા આપણી જાતને હર્ટ કરીએ, અથવા બીજા લોકો જીવોને હર્ટ કરીએ, ફિઝિકલી હર્ટ કરીએ, અથવા એના ભાવોને હર્ટ કરીએ, તો એ હિંસા કહેવાય છે, બરાબર? જયારે જીવને મિથ્યાત્વ છે, પોતાના આત્માની ખબર નથી, તો શરીર આદિને પોતાનું માને છે, ઘર મકાન આદિને પોતાનું માને છે, તો એના એવા પરિણામોમાં જે રાગદ્વેષના ભાવ થાય છે એને કારણે સામેવાળા જીવોનો કે પોતાનો ઘાત થવાથી એને હિંસા કહેવાય. તો ફર્સ્ટ રીઝન ઇઝ કશાય. કશાયમાં મિથ્યાત્વ રાગદ્વેષ બધું આવી ગયું, બરાબર છે? સેકન્ડ રીઝન ઇઝ પ્રમાદ. પ્રમાદ એટલે આળસ, લેઝીનેસ. વેન આઈ એમ સમ્યક દ્રષ્ટિ, આઈ નો કે આવી રીતના હિંસા થાય છે, પણ તો પણ એ જીવને બચાવવામાં આળસ થવી, અને આળસ થવાને કારણે જીવોનો ઘાત થવો, તો એને હિંસાનો દોષ લાગે છે. ફોર એક્ઝામ્પલ, આપણા ઘરમાં કોઈ ટેપ ખરાબ થઈ ગયું હોય અને પાણી ડ્રીપ થઈને જયા જ કરે છે. હવે આપણને ખબર છે કે પાણીમાં જળ કઈક જીવો છે, રાઈટ? અને કોન્સ્ટન્ટલી જયા કરે છે, તો એ બધા જીવોનો હિંસાનો દોષ આપણને લાગે છે, પણ તો પણ આઉટ ઓફ કાલે કરાવીએ છીએ, પરમ દિવસે કરાવીએ, મતલબ હમણાં હવે ઓલો અવેલેબલ નથી કે કાલે કરાવવું જોઈએ એમ કરીને વી ડીલે, તો એ પ્રમાદ કહેવાય છે, સમજાય છે? અને આને કારણે જે હિંસાનો દોષ લાગે છે એ પણ આપણને દોષ લાગે છે. હવે સૌથી પહેલા મિથ્યા દ્રષ્ટિ જીવ. જે મિથ્યાદ્રષ્ટિ જીવ છે એને તો આત્મા શું છે, શરીરાદી શું છે એને કઈ ખબર જ નથી, એને બેમાં ફરક નથી ખબર. ફરક નથી ખબર તો જયારે કોઈ જીવનો ઘાત પણ થાય છે કે બચાવવાની પણ ટ્રાય કરે છે, ઇન બોથ ધ સિચ્યુએશન, કે કદાચ એનાથી હિંસા થાય છે અથવા એને બચાવવાની ટ્રાય કરે છે, ઇન બોથ ધ સિચ્યુએશન એ જીવની માન્યતા શું છે કે હું ઓલાને બચાવી શકું છું ઓર હું એને મારી શકું છું, સમજાય છે? ઓલી એન્ટ પર પાણી પડતું હોય ને આપણે બચાવવાની ટ્રાય કરીએ તો બચાવવું તો જોઈએ જ, યુ ડોન્ટ ટેક મી રોંગ, યુ હેવ ટુ, યુ શુડ મેક ઓલ ધી એફર્ટ કે કોઈ જીવની હિંસા ન થાય, પણ અંદરમાં ભાવ એવો ન હોવો જોઈએ કે હું બચાવું છું. એના જે પણ કર્મ જે છે એની આયુષ્ય એ લઈને આવી છે એ એના હિસાબે, સમજાય છે કે નહીં? આપણી વિચાર દ્રષ્ટિમાં ફરક છે. મિથ્યા દ્રષ્ટિ જીવ એવું વિચારે છે કે હું કરું છું અને એમ કરીને એને કરતાપણાનો અભિમાન છે અને એને કારણે એને હિંસાનો દોષ લાગે છે, રાઈટ? તો મિથ્યા દ્રષ્ટિ જીવને ત્રસ અને સ્થાવર બે પ્રકારના જીવોની હિંસા થાય છે. ત્રસ સ્થાવર યાદ છે કે ભૂલી ગયા? યાદ છે ને? એકેન્દ્રિય જીવને સ્થાવર કહેવાય છે અને બે ઇન્દ્રિય થી પાંચ ઇન્દ્રિયને ત્રસ કહેવાય છે. તો મિથ્યા દ્રષ્ટિ જીવને બધા દોષ લાગે છે. હવે જે શ્રાવક છે જેની આપણે હમણાં વાત કરીએ છીએ, તો એ શ્રાવક તો અટમોસ્ટ કાળજી લઈને બધું કામ કરે છે. घर में कई पण काम करू होय के बिजनेस में करू होय के इवन सिंपल चालवानु होय तो ही विल टेक अटमोस्ट प्रिकॉशन के एक पण जीवो नो हिंसा न थाय। सो फर्स्ट थिंग एने पहला पोताना आत्मा नो खबर छे, एने खबर छे हूँ जीव छु बाकी बधा मारा थी भिन्न पदार्थ छे, राइट। એવું ખબર હોવાને કારણે એને બધા સિદ્ધાંતો ખબર છે, હું આને બચાવું છું, હું કોઈનું કઈ કરી શકું છું એવું એને નથી, તો એને મિથ્યાત્વ નથી, બરાબર। હવે એને એની ભૂમિકા પ્રમાણે, પાંચમા ગુણસ્થાનની ભૂમિકા પ્રમાણે એના રાગ દ્વેષ એને હજી છે, પણ એને પ્રમાદ નથી, બધું ધ્યાન રાખીને કાર્ય કરે છે। તો એને ત્રસ્ત જીવોની હિંસા તો એનાથી થતી જ નથી અને એટલે એને દોષ લાગતો નથી। સ્થાવર જીવોની હિંસા હજી રોકી શકતો નથી, કેમ કે ઘર આદિના કામ કરે છે તો એને એનો દોષ લાગે છે અને એને રિલેટેડ એને પાપ પણ બંધાય છે। જેટલું મિથ્યા દ્રષ્ટિને પાપ હતું એના કરતા ઓછું છે, પણ ઈ સ્ટીલ હેઝ ઇટ। હવે થર્ડ સિચ્યુએશન, મુનિરાજ। જે મુનિરાજ છે એમને તો આ અહિંસા અણુવ્રત છે ને, એમને અહિંસા મહાવ્રત છે। અહિંસા મહાવ્રત એટલે શું કે કોઈ પણ જીવનો ઘાત એમના નિમિત્તે ન થાય એવું એમનો નિયમ છે। એટલે એમના માટે ફિલ્ટર કરેલું પાણી હોય તો પણ એ ન વાપરે, એમના માટે બનાવેલું જમવાનું હોય તો પણ એ ન વાપરે। હાલવા ચાલવામાં તો અટમોસ્ટ પ્રિકોશન છે જ, સમિતિઓ આવે છે, પાંચ સમિતિ નામ સાંભળે છે, સમિતિ નામ સાંભળ્યું છે, પાંચ પ્રકારની સમિતિ હોય મુનિરાજના જે બેઝિક 28 ગુણ હોય ને એમાં પાંચ સમિતિ હોય। તો ક્રિયા સમિતિ એટલે આમ ચાલતા હોય તો ચાર હાથ જોઈને ચાલે, અને કહો આપણે પ્રતિષ્ઠામાં આહાર દાનનો હોય ને તો હેમંતભાઈ લઈને આવે ને મુનિરાજને, તો મુનિરાજને લઈને આવે તો ચાર ચાર પગલા જોઈને ચાલે, કેમ કે મુનિરાજ હંમેશા ચાર પગલા જોઈને આગળ ચાલતા હોય કે એટલામાં કોઈ જીવ આવીને એમની હિંસા ન થઈ જાય। આટલું પ્રિકોશનથી મુનિરાજ એક એક વસ્તુ કામ કરે, ટુ દેટ એક્સટેન્ટ કે સપોઝ અહીંયાથી એન્ટ્સ જતી હોય ને બધી, અહીંયાથી ઘણી બધી કીડીઓ જતી હોય તો આપણે શું કરીએ, વી જસ્ટ ક્રોસ ઓવર, મુનિરાજ ન કરે, વી વિલ વેઇટ અન્ટિલ એવરીથિંગ ગોઝ અવે, સમજાય ને। અથવા તો ક્યાંય બધા ફૂલ પડ્યા હોય, ટ્રી ની નીચેથી જતા હોય અને બધા ફ્લાવર્સ પડ્યા તો ત્યાંથી ન જાય, એ એકે ફૂલ પર પગ પડવાથી હિંસાનો દોષ લાગે છે, સમજાય છે। મુનિરાજની ચર્યા તો કઈ અલગ જ પ્રકારની છે, એમને ઓલું કમંડલ હાથમાં હોય ને, એ કમંડલમાં પાણી ભરેલું હોય, ખ્યાલ છે, પણ એ પાણી શરીરની શુદ્ધિ માટે હોય, તો તરસ લાગી ગયો તો એમાંથી જાતે પી ન લે, કેમ કે ચોરીનો દોષ આવે એમને, સમજાય છે। એટલે મુનિરાજ ની બધી ચર્યા તો કઈ અલગ પ્રકારની છે, એટલે મુનિરાજ ને ન તો પ્રમાદ છે ન એમને કશાય છે। પ્રમાદ એટલે જેવી રીતે આપણે કેટલા કલાક સુઈ જઈએ, મુનિરાજ કેટલા કલાક સુઈ જાય, મુનિરાજ સુવે જ નહીં, ઓલમોસ્ટ નો સુવે, એમને રાત્રિના પાછલા પહોરમાં આપણને આવશે છઠ્ઠી દાળમાં, એવું કદાચ જરાક એવું લાગે તો આમ એક પડખા પર અંતર મુહૂર્ત માટે, એટલે ફોર ફ્યુ સેકન્ડ કદાચ એમને આંખ લાગી જાય તો લાગી જાય, પણ અધરવાઇઝ હી વિલ નોટ હેવ ઇવન દેટ મચ ઓફ પ્રમાદ, સમજાય છે। એટલે મુનિરાજને ન તો ત્રસ જીવોનો દોષ લાગે છે, ન સ્થાવર જીવોનો લાગે છે। તો આવું અહિંસા અણુવ્રત આપણે જોયું, એનું ફાઉન્ડેશન રીઝન શું છે, પ્રમાદ અને કશાય। કોઈ પણ હિંસા થાય છે તો એની પાછળ ધીઝ આર ધ ટુ મેઇન રીઝન, બરાબર, આટલું ક્લિયર છે, શુડ વી ગો અહેડ, ડુ યુ હેવ બુક, ઓકે, સો નાઉ વી આર ગોઈંગ ટુ 11th ગાથા। આપણે બે જોઈ લીધા છે, અહિંસા અણુવ્રત અને સત્ય અણુવ્રત, નાઉ વી આર લુકિંગ એટ ધ થ્રી અધર્સ, એનું ટાઈટલ વાંચું છું, કયા છે થ્રી અધર્સ, તો અચૌર્ય અણુવ્રત, બ્રહ્મચર્ય અણુવ્રત અને પરિગ્રહ પરિમાણ અણુવ્રત। અચૌર્ય અણુવ્રત, બ્રહ્મચર્ય અને પરિગ્રહ પરિમાણ અણુવ્રત, એ બધા નેમ્સ તમે આ બધા નેમ્સ નોટિસ કરજો, બધામાં અણુવ્રત લગાવેલું છે, તો ઓલ ઓફ ધીઝ આર પાર્શિયલ વ્રતો, જેવી રીતના કે જેવી રીતના બ્રહ્મચર્ય અણુવ્રત છે, તો મુનિરાજ નું કેવું બ્રહ્મચર્ય છે? એમનું મહાવ્રત છે. મુનિરાજ નું બ્રહ્મચર્ય મહાવ્રત છે, એટલે એમને તો કોઈ પણ સ્ત્રી નો કે કોઈનો સંગ જ નથી. ખાલી એટલું નહીં, એવો વિચાર પણ નથી કરી શકતા. એમને 9 પ્રકારની એવી બાળ હોય છે, બાળ એટલે કે સીમાઓ. તો 9 સીમાઓ હોય છે કે પહેલા કરેલા કઈ પણ જયારે સંસારમાં હતા ત્યારે તો યુ વુડ હેવ લિવડ ઇન અ ફેમિલી, તો એવા વિચાર ન કરવા. પછી કોઈ શણગાર પોતે ન કરવા, એવું બહુ ઓલું છે કે ગરિષ્ઠ ભોજન પોતે ન કરવું, કેમકે એનાથી પ્રમાદ આવે ને એનાથી તમારા પરિણામો બગડે. એટલે ધેર આર મેની સચ થિંગ. અહિયાં કોની વાત છે? અહિયાં અણુવ્રત છે. તો અહિયાં કેવું છે એમને આપણે જોશું. ગાથા વાંચું છું. જલ મૃતિકા વિન ઓર નાહી કશુ ગહે અદત્તા. કોની વાત છે? અચૌર્ય અણુવ્રત ની. ફર્સ્ટ સ્ટેજ એટલે ફર્સ્ટ લાઈન માં અચૌર્ય અણુવ્રત ની વાત છે. જલ એટલે પાણી, મૃતિકા એટલે માટી. વિના આ પાણી અને માટી સિવાય ઓર નહી કશુ ગહે, ગહે એટલે ગ્રહણ કરે, અદત્તા દીધા વગર. એટલે જે સમ્યક દ્રષ્ટિ શ્રાવક હોય છે એ કોઈના આપ્યા વગર પાણી અને માટી જેવી સિમ્પલ વસ્તુ સિવાય બીજું કઈ લેતા નથી. જેવી રીતના આપણે અગેન કમ્પેરિંગ મિથ્યા દ્રષ્ટિ, આપણે કેવા છે કે સપોઝ આપણે ક્યાંક જતા હોય, વોટર કુલર કે કઈ લગાવ્યું છે નીચે મંદિરમાં લગાવ્યું છે, તો ડુ વી આસ્ક ફોર પરમિશન કે કોઈ આપણને આપવું પડે કે એવું કઈ? વી જસ્ટ ગો ઓન અ ડ્રિંક. હવે આમને કેવું છે, જે શ્રાવક છે એમને પહેલાથી આ પાણી પીએ જ નહીં, કેમ કે આમાં હિંસાનો દોષ લાગે છે. એ પાણી જે આવે ને મ્યુનિસિપાલિટીનું પાણી, ઇટ ઇઝ ફિલ્ટર્ડ એન્ડ ઇટ ઇઝ પાસ થ્રુ યુવી. તો યુવીમાં બધા જીવ મરી જાય, અથવા ખાલી ફિલ્ટર કરેલું હોય તો એ ફિલ્ટરમાં અટકાઈને મરી જાય. એક્ચ્યુઅલ પાણી ગળવાની વિધિ પણ આપણા શાસ્ત્રોમાં લખી છે કે હાઉ યુ કેન પ્રિઝર્વ ધોઝ જીવ. તમે ક્લોથ ફિલ્ટર લો, એના ફિલ્ટરના ડાયમેન્શન છે કે કેટલા નાના એના પોર સાઇઝ હોવા જોઈએ. ધેન યુ યુઝ ઇટ ફોર ફિલ્ટરેશન, ધેન યુ વોશ ધ ક્લોથ વિથ ધ ફિલ્ટર્ડ વોટર. એટલે બધા જીવોને પાછા તમે નાખો છો, ધેન યુ કેન યુઝ ધેટ વોટર. એનીવે વી ડોન્ટ વોન્ટ ટુ ગો ધેર. પણ ધ પોઈન્ટ ઇઝ કે શ્રાવકના જીવો, હવે જેવી રીતના જંગલમાં તમે જાઓ તો જે જંગલમાં માટી ને બધું હોય ઇટ ડઝન્ટ બિલોંગ ટુ એનીબડી, રાઈટ? સિમિલરલી કોઈ નદી કે કાંઈ, ધ વોટર ડઝન્ટ બિલોંગ ટુ એનીબડી. તો એવું પાણી અને માટી એ લે છે શ્રાવકના જીવ. પછી મુનિરાજની વાત હું કરીશ. શ્રાવકના કેવા છે કે આવી અન્ન જે કોઈના ઓનરશીપમાં નથી એવી વસ્તુ એ લે છે, પણ અધરવાઇઝ હી વુડ નોટ ટેક એનીથિંગ વિચ ઇઝ નોટ ગિવન ટુ હિમ, નહીં તો એમાં એમને ચોરીનો દોષ આવે છે. જેવી રીતના સપોઝ આપણે લોકરની ચાવી, આ નીચે છે ને લોકર્સ છે, તો સવારના અભિષેક કરવા આવો તો લોકરમાં વેલ્યુએબલ વસ્તુઓ મૂકીને યુ કમ ઇન. હવે લોકરની ચાવી હોય તો વીનો આપણા મંદિરના લોકર્સની ચાવી છે, કેમ કે યુ કેન સી ઇટ અને યુ કેન ફિગર ઇટ આઉટ. દેર ઇઝ અ નંબર રિટર્ન ઓન ઇટ, સો યુ ઓલ્સો નો વિચ લોકર ઇટ બિલોંગ ટુ. પણ સપોઝ અહીંયા કંઈક પડી ગયું હોય તો આપણી નોર્મલ ઇન્સ્ટિંક્ટ ઇઝ વી પિક ઇટ અપ અને વી ગીવ ઇટ ટુ ધ મેનેજર, રાઈટ? પણ જે શ્રાવક હોય છે એ આવી રીતના કોઈની પડેલી વસ્તુ ઉપાડીને કોઈ બીજા વ્યક્તિને પણ નથી આપતા. કેમ કે હવે ઓલો વ્યક્તિ જો ગોતતો ગોતતો આવશે તો એને તો નહીં મળશે ને, તો આને કારણે ઓલા વ્યક્તિને જે દુઃખ થશે એ દુઃખ એ ભોગવવા એનો એને દોષ લાગે છે. સમજાય છે? એટલે કોઈ પણ જે વસ્તુ કોઈની માલિકીની વસ્તુ છે તો વિધાઉટ ગિવન હી વુડ નોટ ટેક ઇટ, એમને અચૌર્ય અણુવ્રત છે. સેકન્ડ લાઈન, નિજ વનિતા વિન. નિજ વનિતા એટલે વનિતા એટલે સ્ત્રી, લેડી એટલે વાઇફ. અહીંયા ઇન ધેટ કોન્સેપ્ટ, પોતાની વાઇફ સિવાય સકલ નારીસો રહે વિરતતા. અચ્છા સોરી, આઈ મિસ ધી ઓલામાં જે અચૌર્ય અણુવ્રત છે એમાં મુનિરાજ. મુનિરાજ વુડ નેવર ટેક એનીથિંગ અનગિવન. આવી રીતના રિવરમાંથી વોટર પણ જાતે નહીં લેશે. કેમ કે એમાં પણ એમને હિંસા નો દોષ આવે છે. એ પાણીના જે જીવો ની હિંસા થાય છે એમાં એમને દોષ લાગે છે. ઓકે, સો કમિંગ બેક ટુ ધીસ, હવે બ્રહ્મચર્ય અણુવ્રત ની વાત ચાલુ છે. અહિયાં શું કે છે કે નિજ વનિતા વિન સકલ નારીસો રહે વિરસ્તા, જે સમ્યક દ્રષ્ટિ શ્રાવક જીવો છે એ પોતાની વાઇફ સિવાય બાકીની બધી સ્ત્રીઓથી વિરક્ત રહે છે. ઓર વાઇસ વર્સા, અપ્લાય ઇટ ધી અધર વે ફોર લેડી. હવે જેવી રીતના મિથ્યા દ્રષ્ટિ જીવ છે, તો મિથ્યા દ્રષ્ટિ ને કેવું હોય છે કે ઠીક છે, દે ડોન્ટ ફિઝિકલી ગેટ એને ઓલામાં વિથ એની બડી, પણ કોઈક હિરોઈન કે કોઈકને ટીવીમાં જુએ તો દે હેવ ધેટ ફિલિંગ, ને હા કેટલી સુંદર દેખાય. ઇવન દેટ ઇઝ દોષ ઇન બ્રહ્મચર્ય વ્રત. સમજાય છે? મુનિરાજ તો એકદમ બીજી એક્સ્ટ્રીમ બાજુ છે કે એ તો કોઈ સ્ત્રીઓને જોઈને એના વિશે વિચાર કરે ને એવું કઈ હોય જ નહીં, પોતાની સ્ત્રીને પણ નહીં. સમજાય છે? આશિયાના ઇટ ઇઝ એન ઇન બિટવીન સિચ્યુએશન બિટવીન ધીઝ ટુ. તો પોતાની સ્ત્રીમાં જ સેટિસ્ફાઈ થઈને કોઈ બીજા સ્ત્રી સાથે વિરક્ત રહેવું એને બ્રહ્મચર્ય અણુવ્રત કહેવાય છે. અને ધી અધર વે, કે પોતાના જ પુરુષ સિવાય બીજા પુરુષોથી વિરક્ત રહેવું. હવે થર્ડ, પરિગ્રહ પરિમાણ અણુવ્રત. અપની શક્તિ વિચાર, પોતાની શક્તિનો વિચાર કરીને પરિગ્રહ થોડો રાખે. સી ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ પરિગ્રહ? જે આપણે કહીએ ને પેરીફેરી, સર્કલ ની પેરીફેરી, પેરીફેરી ઇઝ ફ્રોમ ઓલ ધ સાઈડ. એવી રીતના પરી, પરી મતલબ બધી બાજુથી, અને ગ્રહ એટલે ગ્રહણ કરવું. વોટ ઇઝ અવર નેચરલ ટેન્ડન્સી ટુડે? કે હા ભાઈ જે પણ મળ્યું આવા દો, જેટલા શૂઝ તો હા આવા દો, જેટલા ક્લોથ આવા દો. વી હેવ નો કંટ્રોલ ઓવર વોટ ઇઝ અવર ઇન્વેન્ટરી, કરેક્ટ? અહિયાં જે શ્રાવક ના જીવ હોય છે, મુનિરાજ ને કેવું હોય છે, એમને તો પરિગ્રહ છે જ નહીં. હી ડઝન્ટ હેવ એની બિલોંગિંગ એક્સેપ્ટ ઓલું પીછી ને કમંડલ, રાઈટ? એમને તો બીજું કઈ બિલોંગિંગ જ નથી. શ્રાવક ને કેવું છે કે પોતાની શક્તિ વિચાર કરીને લિમિટેડ પરિગ્રહ રાખે છે. તો ફોર એક્ઝામ્પલ, સી દેર આર સર્ટન નેચરલ ઇન્સ્ટિંક્ટ ઓફ હ્યુમન બીંગ. ફોર એક્ઝામ્પલ, લેડીઝ વુડ જનરલી હેવ મોર લાઇકિંગ ટુવર્ડ ક્લોથ, અને જેન્ટ્સ વુડ નેચરલી હેવ મોર લાઇકિંગ ટુવર્ડ કાર્સ કે સમથિંગ મિકેનિકલ ગેજેટ, ફોન્સ એક્સેટ્રા. શ્રાવક ને કેવું છે, પોતાની શક્તિ વિચાર કરે છે. એમ નહીં કે ના ના હવે તો મારે આટલો ત્યાગ કરવો જ જોઈએ. પોતાને જેની જરૂરત છે એ વસ્તુ રાખે છે, બાકીની એડિશનલ વસ્તુનો હવે લિમિટેશન બાંધી દે છે. લિમિટેશન બાંધી દે છે એટલે શું, કે સપોઝ હવે આપણે મંદિરમાં વ્હાઈટ ક્લોઝ જ પહેરીએ છીએ, ફોર એક્ઝામ્પલ જબ્બો લેંગો પહેરીને આવે છે, શ્રાવક બી મંદિરમાં જબ્બો લેંગો પહેરીને આવે છે. નાવ યુ મે હેવ, ઇફ યુ આર ગોઈંગ ટુ ઓફિસ, યુ કેન હેવ પ્રોબેબલી 20 ટ્રાઉઝર્સ ઓર 50 શર્ટ્સ ઓર એક્સેટ્રા. બટ ઇફ યુ કમ ટુ મંદિર વિથ ઓનલી જબ્બો લેંગો, યુ કેન હેવ મેક્સિમમ 10 જબ્બો લેંગો. એનાથી શું, કેમ કે દીસ કેન બી રિપીટેડ અને દે લુક ધ સેમ, સો ધેર ઇઝ નો વેરિએશન, ધેર ઇઝ નથિંગ ચેન્જિંગ. સિમિલરલી આપણી પાસે કાર હોય, સો વી ડોન્ટ થિંક અબાઉટ 50 કાર્સ, વી થિંક અબાઉટ ઓકે મેક્સિમમ ઇફ યુ આર વેરી રિચ ઓર 5 કાર્સ ઓર યુટિલિટી 1 કાર ઇઝ એનફ. તો પોતાની શક્તિનો વિચાર કરીને વોટ ઇઝ ધ નીડ અને હાઉ મચ આઈ એમ ગોઈંગ ટુ યુઝ ઇટ, એવી રીતના શ્રાવક વિચાર કરીને થોડો પરિગ્રહ લિમિટ કરે છે. એને પરિગ્રહ પરિમાણ વ્રત કહેવાય છે. ઇટ ઇઝ નોટ અબાઉટ રિસ્ટ્રિક્ટિંગ યોર સેલ્ફ, કે તમારી પાસે યોર હેન્ડ ટુ માઉથ ઇન યોર ડેલી નેસેસિટી. ઇટ ઇઝ જસ્ટ અબાઉટ કે વોટ એવર યુ નીડ યુ કીપ ઓનલી દેટ મચ. અને એમાં પણ જેમ જેમ હવે પાંચમા ગુણસ્થાનમાં વ્રતો વધતા જાય છે ને, તો એમાં પણ રિસ્ટ્રિક્ટ કરતા જાય છે. ફોર એક્ઝામ્પલ, વેન યુ એન્ટર ઇન ટુ ફિફ્થ ગુણસ્થાન, યુ મે ડિસાઇડ ઓકે આઈ વોન્ટ ટુ કીપ 20 પેર ઓફ ક્લોથ. પછી જેમ જેમ આગળ વધે છે એમ એમ એમને ઓટોમેટિકલી વૈરાગ્ય વધતા હવે એમને એમ થાય છે કે આ શું અલગ અલગ વેરિએશન ને બધું કરવું. તો હી વુડ સ્ટાર્ટ લિમિટિંગ ઇન દેટ 10 પેર ઓફ ક્લોથ, 5 પેર ઓફ ક્લોથ એક્સેટ્રા. તો 10મી પ્રતિમા જ્યાં સુધી આવે ત્યાં સુધી 2 પેર ઓફ ક્લોથ જ થઈ જાય, કેમ કે 11th માં તો હી હેઝ ટુ ગો વિધાઉટ ક્લોથ, નોટ એક્ઝેક્ટલી વિધાઉટ ક્લોથ, પણ એક લંગોટ અને એક ખંડ વસ્ત્ર ને એવી રીતના હોય છે. So that is right before Muniraj. એટલે ત્યાં તો બધો પરિગ્રહ એકદમ લિમિટ થાય છે. સમજાય છે કે જેવી રીતના વૈરાગ્ય વધે છે એમ આ બધી વસ્તુ ઓટોમેટિકલી લિમિટ થતી જાય છે. ઓકે, લાસ્ટ લાઈન આપણે હમણાં પેન્ડિંગ રાખીએ છીએ કેમ કે ગુણ વ્રતમાં આવે છે. સમજાય છે? ધ લાસ્ટ લાઈન ઓફ ધ ગાથા ઇઝ પાર્ટ ઓફ ગુણ વ્રત. સો લેટ્સ ગો ઇન ભાવાર્થ એન્ડ વી વિલ કમ બેક ટુ ગુણ વ્રત ઇન અ લિટલ વાઇલ. સો ભાવાર્થ નેક્સ્ટ પેજ. ફર્સ્ટ ઇઝ અચૌર્ય વ્રત, રાઈટ? અચૌર્ય અણુવ્રત. જન સમુદાય માટે, જન સમુદાય એટલે પીપલ એટ કોમન, એના માટે અટકાયત ન હોય. એટલે કે સપોઝ એવું પણ હોય ને કે સામેવાળો પ્લોટ ખાલી છે પણ ઇટ ઇઝ ફેન્સ, તો જો ઇટ ઇઝ એમ્પ્ટી પ્લોટ, ત્યાંની માટી કોઈને કામમાં હમણાં નથી આવતી, પણ ફોર કોમન પબ્લિક ઇટ ઇઝ નોટ અલાઉડ ટુ ગો ઇન. તો જન સામાન્ય માટે ત્યાં અટકાયત છે એટલે અટકાવવામાં આવે છે. તો એવી જગ્યાએ જઈને કંઈક લેવું ઇઝ કન્સિડર ચોરી. આમાં કેવું છે કે જન સામાન્ય માટે જ્યાં અટકાયત ન હોય, એટલે નોર્મલ પીપલ માટે કંઈ જઈને કંઈ કરવું ઇઝ નોટ કન્સિડર્ડ. પણ એમાં પણ જો સપોઝ સામેનું ગ્રાઉન્ડ છે પ્લેઇંગ ગ્રાઉન્ડ, રાઈટ? તો સામેના પ્લેઇંગ ગ્રાઉન્ડમાં દેર ઇઝ ફેસિલિટી મેડ ફોર પ્લેઇંગ, સો યુ કાન્ટ કીપ સ્ટાર્ટ ડિગિંગ અને ટેક દેટ સેન્ડલ, ઇવન ધો દેર ઇઝ નો લિમિટેશન ફોર એનીબડી ટુ ગો ઇન, રાઈટ? દેટ વિલ ઓલ્સો બી કન્સિડર્ડ અ ચોરી. તો એવી કોઈ પણ આવી સેન્સિટિવ વસ્તુ સમ્યક દ્રષ્ટિ શ્રાવક કરતા નથી. જનસામાન્ય માટે જે અટકાયત ન હોય, એવી કોઈ ખાસ વ્યક્તિની માલિકી ન હોય, કોઈ સ્પેસિફિક પર્સનની ઓનરશીપ ન હોય વસ્તુ પર, એવા પાણી અને માટી જેવી વસ્તુ, પાણી અને માટી જેવી વસ્તુ એટલે જે આવી બહુ કમોડિટાઇઝ્ડ વસ્તુ છે, એવી વસ્તુ જે લે છે સમ્યક દ્રષ્ટિ શ્રાવક. જેવી રીતના ફોર એક્ઝામ્પલ અહીંયા બધા પ્લાન્ટ છે, રાઈટ? તો ઇમેજિન કે ધેર ઇઝ અ કોકોનટ ટ્રી, ઇવન ધો ઇટ્સ અ પબ્લિક પાર્ક અને ધ પાર્ક ડઝન્ટ બિલોંગ ટુ એનીબડી, પણ જે કોકોનટ હેઝ અ કમોડિટી વેલ્યુ, તો સમબડી કેન સેલ દેટ અને અર્ન મની. તો એવી વસ્તુ લઈ જવી ઇઝ કન્સિડર ચોરી. સમ્યક દ્રષ્ટિ શ્રાવક એવી કોઈ જ વસ્તુ આવી રીતના વિધાઉટ ગિવન લેતા નથી જ્યાં આવો ચોરીનો દોષ એમને લાગે. સમજાય છે? ઓકે. ખાસ વ્યક્તિની માલિકી ન હોય એવા પાણી અને માટી જેવી વસ્તુ સિવાયની પોતાની માલિકી ન હોય એવી પારકી વસ્તુને તેના માલિકે દીધા વગર ન લેવી, અથવા બ્રેકેટમાં ઉપાડીને બીજાને પણ ન દેવી, તેને અચૌર્ય વ્રત કહે છે. ક્લિયર? સેકન્ડ પોઈન્ટ, પોતાની પરણેલી સ્ત્રી સિવાય, ધીસ ઇઝ બ્રહ્મચર્ય અનુવ્રત, પોતાની પરણેલી સ્ત્રી સિવાય બીજી સર્વ સ્ત્રીઓથી વિરક્ત રહેવું તે બ્રહ્મચર્ય અણુવ્રત છે. પુરુષોએ અન્ય સ્ત્રીઓને માતા, બહેન અને પુત્રી સમાન માનવી અને સ્ત્રીઓએ પોતાના સ્વામી સિવાય સર્વ પુરુષને પિતા, ભાઈ, પુત્ર સમાન સમજવો. આગળ થર્ડ પોઈન્ટ, પરિગ્રહ પરિમાણ વ્રત. પોતાની શક્તિ અને પોતાની યોગ્યતાનો ખ્યાલ રાખીને, ધેર આર ટુ વર્ડ, પોતાની શક્તિ અને પોતાની યોગ્યતા. શક્તિ ઇઝ કપેસિટી, હાઉ મચ યુ કેન બાય. સી, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટ્રેન્ડ ઇન અવર યંગર જનરેશન. જે આપણે પહેલાનું જનરેશન જોઈએ ને, તો પીપલ વર અ લિટલ સ્પેન્ડથ્રિફ્ટ, દે વર વેરી કોશિયસ ઓફ હાઉ મચ યર અર્નિંગ અને હાઉ મચ યર સ્પેન્ડિંગ. ઇન અવર જનરેશન ધ પ્લાસ્ટિક કલ્ચર ઇઝ ઇન્ક્રીઝિંગ, ધ લોન કલ્ચર ઇઝ ઇન્ક્રીઝિંગ, તો આપણે આપણી કપેસિટીની બહાર પણ બધું લઈને રાખી મૂકીએ અને દેન યુ આર ઇન અ ટ્રબલ, કે યોર હેન્ડ ટુ માઉથ, જોબ વહી જાય તો યુ આર અંડર અ લોટ ઓફ સ્ટ્રેસ. સી, ધીસ હેઝ અ લોટ ઓફ પર્કોલેશન્સ લેટર ઓન. સપોઝ તમારી જોબ વહી જાય તો યુ વિલ બી અંડર સો મચ સ્ટ્રેસ ટુ પે દેટ મની બેક, તો તમારી આત્મિક શાંતિનો ત્યાં ઘાત થાય છે. સમજાય છે? સો ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ મની, ઓર ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ પઝેશન, ઇટ ઇઝ અબાઉટ આપણી શાંતિનો ત્યાં ઘાત થાય છે. અને એવી સિચ્યુએશનમાં યુ કેન નેવર ડુ આત્માનો સ્વાધ્યાય. ધેટ્સ વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ મચ કપેસિટી યુ હેવ અને સ્પેન્ડ ઓનલી રેલેવન્ટ અમાઉન્ટ. દેટ ઇઝ વન પોઈન્ટ. અને સેકન્ડ પોઈન્ટ ઇઝ પોતાની યોગ્યતાનો ખ્યાલ રાખીને. યોગ્યતા એટલે વોટ એવર આઈ નીડ keep only that much. Bhale your capacity is there, but then don't go buying unless you don't need it. પોતાની શક્તિ અને પોતાની યોગ્યતાનો ખ્યાલ રાખીને જીવન પર્યંતને માટે લાઈફ લોંગ કઈ કઈ વસ્તુ ધન ધાન્ય આદિ ધરાવે છે ને 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ. પરિગ્રહમાં ધરા ટોટલ 24 ટાઈપ. 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ છે જે આપણી અંદરના ઇમોશન રિલેટેડ છે. મિથ્યાત્વ, ક્રોધમાન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક. અને 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ છે. જેવી રીતના ઘર, પછી જમીન, કપડા, વાસણ, મકાન એટલે મકાન, ગાડી કે પેલા ઘોડા, હાથી, એક્સેટ્રા, સોનું ચાંદી, દીઝ આર ઓલ એક્સટર્નલ પોઝેશન. તો એક્સટર્નલ પોઝેશનમાં લિમિટેશન કરવું એને પરિગ્રહ પરિમાણ વ્રત કહે છે. બાહ્ય પરિગ્રહનું પરિમાણ કરીને તેનાથી વધારેની ઈચ્છા ન કરવી તેને પરિગ્રહ પરિમાણ વ્રત કહે છે. ઈચ્છા ન કરવી ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ કે ભાઈ મેં વ્રત તો લઈ લીધા છે પણ નાઉ આઈ ગેટ અટ્રેક્ટેડ ઇફ સમબડી એલ્સ ઇઝ ટોકિંગ અબાઉટ ઇટ. મેં નક્કી કર્યું આઈ કીપ જસ્ટ વન મારુતિ, પણ નાઉ અ પર્સન ઇઝ ગોઈંગ ઇન BMW અને અરે વાહ શું ગાડી છે. તો વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ ધ વ્રત? સમજાય ને? એ પ્રકાર સી ધ હોલ આઈડિયા ઇઝ કે તમને તમારા આત્માની એટલી મહિમા હોવી જોઈએ કે આ બધી વસ્તુની મહિમા આવે જ નહીં. દેન ઓનલી યોર વ્રત ઇઝ કરેક્ટ. જો ઓલી મહિમા નહીં હોય તો આવા ઇમોશન્સ થશે જ. તે બધા ખોટા વ્રત છે. ઓકે, ફૂટનોટ. આ પાંચ જે આપણે હમણાં પાંચ જોયા, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ પરિમાણ, તે અણુવ્રત છે. તે હિંસાધિકને લોકમાં પણ પાપ માનવામાં આવે છે. આનાથી એટલે પાંચ જે ઓપોઝિટ છે, પાંચ પાપ, એને તો બધા જ પાપ માને છે. તેનો આ વ્રતોમાં એક દેશ એટલે કે સ્થૂળપણે એટલે કે પાર્શિયલ ત્યાગ કરવામાં આવ્યો છે, માટે એને અણુવ્રત કહેવામાં આવે છે. આટલું ક્લિયર છે? ધીસ ઇઝ અ ડેફિનેશન ઓફ અણુવ્રત, સો યુ શુડ રિમેમ્બર ઇટ. ઓકે, આ તો આપણી વાત થઈ અણુવ્રતની. હવે આવે છે ગુણવ્રત. અણુવ્રત આર બેઝિક વ્રતો. કોઈ પણ જે વ્રતી ત્યાગી જીવો થાય છે તેનો બેઝિક વ્રતો એટલે અણુવ્રત. હવે એ બેઝિક વ્રતોમાં વધારે વૃદ્ધિ કરવા માટે થઈને ગુણવ્રત લેવામાં આવે છે. When you read the type of vrat, they are not vrat by itself, but they will support the betterment of these vrat. Jevitna first is called big vrat. Je amna apne joiye tha. Come back to the gatha. Das desh gamana pramana chhan tasu simana nake. Dase dishaoma ગમન કરવાનું પ્રમાણ નક્કી કરીને એ બોર્ડર ક્રોસ ન કરવી, દેટ ઇઝ કોલ્ડ બિગ વ્રત. જો ભાવાર્થ, નેક્સ્ટ પેજ. હમણાં આપણે પરિગ્રહ પરિમાણ વાંચ્યું ને, એની પછી આગળ 10 દિશાઓમાં જવા આવવાની મર્યાદા નક્કી કરીને. આ 10 દિશાઓ કઈ છે? 4 તો મેઇન ડાયરેક્શન, નોર્થ, ઇસ્ટ, વેસ્ટ, સાઉથ. પછી 4 સબ ડાયરેક્શન, જે નોર્થ, ઇસ્ટ, સાઉથ, વેસ્ટ, એવી રીતના. એટલે કવર્સ ધી એન્ટાયર સર્કલ. અને ઉપર ઉર્ધ્વ અને અધો એમ કરીને 10 દિશાઓ. તો આ 10 દિશાઓમાં ટ્રાવેલ કરવાનું લિમિટેશન લેવું ફોર લાઈફ લોંગ, એને દિગ વ્રત કહેવામાં આવે છે. નક્કી કરીને જિંદગી સુધી તેનું ઉલ્લંઘન ન કરવું તેને દિગ વ્રત કહે છે. તેમાં દિશાઓની મર્યાદા નક્કી કરવામાં આવતી હોવાથી દિગ વ્રત કહેવામાં. દિગ એટલે દિશા, દિગ મતલબ દિશા. આપણે જેવી રીતના દિગ દિગંબર, દિગંબર કહેવાય. વોટ ઇઝ દિગંબર? દિગ મતલબ દિશા, અંબર મીન્સ ક્લોથ. દિશાઓ જ જેના કપડા છે એવા મુનિરાજને દિગંબર મુનિરાજ કહેવાય છે. સમજે? અંબર મીન્સ ઓલ્સો આકાશ કે કપડા, દેવ થાય એનો મીનિંગ. દિગવ્રત શું છે? દિગવ્રત બાય ઇટસેલ્ફ, દિશાઓમાં ગમન ન કરવું, દેટ બાય ઇટસેલ્ફ ઇઝ નોટ અ વ્રત. પણ એ વ્રત લઈને આ વ્રતો માં વૃદ્ધિ કરવામાં આવે છે, એટલે એને ગુણ વ્રત કહે છે. એ આ ગુણ વ્રત વ્રતો માં વૃદ્ધિ કરે છે. કેવી રીતના વૃદ્ધિ કરે છે? સપોઝ દીઘ વ્રત, આપણે અત્યારના અહિયાં બેઠા છે, રાઈટ, મિથ્યા દ્રષ્ટિજી આપણને હમણાં અમેરિકામાં નથી, હમણાં અમેરિકા સાથે કઈ રિલેશન નથી, પણ ઓલો ટ્રમ્પ શું કરે છે એમાં આપણને ઇન્ટરેસ્ટ છે કે નહીં? ઇન્ટરેસ્ટ છે, એનું વાંચીએ છે, એનું નોલેજ છે, શું કરે છે. આપણે વી મે અગ્રી ઓર વી મે નોટ અગ્રી, વોટ એવર આર ફિલિંગ, રાઈટ? સો બાય અગ્રીંગ ઓર નોટ અગ્રીંગ યુ આર પાર્ટિસિપેટિંગ ઇન ટુ હિઝ લોસ. બધા એને જે પણ હવે હિંસાના પાપ કર્યા હોય એમાં આપણે એમાં પાર્ટિસિપન્ટ થઈ ગયું છે. સમજાય? નાવ વેન યુ ડિસાઇડેડ કે હું આટલી દિશાની બહાર નહીં જાઉં, તો નહીં જાઉં એટલે નોટ ઓનલી ગોઈંગ ફિઝિકલી બટ ગોઈંગ ઓલ્સો મેન્ટલી, કે નાવ ઇફ આઈ એમ નોટ ગોઈંગ આઉટસાઇડ મારે એ બધા દોષો જોઈતા જ નથી. તો એ બધું જ્ઞાન પણ આપણને નથી કે શું કરે છે, કોણ પર્સન છે, શું એની પોલિસી છે, આપણને કઈ સંબંધ જ નથી. તો એવું હોવાથી ત્યાંના બધા દોષોથી આપણે છૂટી જઈએ છીએ. તો ત્યાંના જે પણ હિંસાના પાપો થાય છે એનાથી આપણે છૂટીએ છીએ. સમજાય છે? તો એને દીઘ વ્રત કહેવામાં આવે છે. યુ મે હેવ હર્ડ અનધર થિંગ કે સપોઝ આપણે ધેર આર સો મેની વેજીટેબલ્સ ઇન ધ વર્લ્ડ, રાઈટ? સી વી ડોન્ટ ઇટ મીટ, ક્લિયરલી વી ડોન્ટ ઇટ એગ્સ, સો દે આર વન સાઇડ. પણ ઇવન અમોંગ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ there are lakhs of vegetables out of which we may be eating maximum 50 or 100, બરાબર? બાકી ના તો આપણે ખાતા જ નથી. હવે ખાતા જ નથી, બટ લેટ્સ સે વી વેન્ટ ટુ થાઈલેન્ડ, વી વેન્ટ ટુ મલેશિયા, વી વેન્ટ સમવેર, અને એને આપણને દિસ ઇઝ વેજીટેબલ્સ એમ કરીને આપણને વેજીટેબલ્સ જ આપે છે. પણ શું આપે છે? સીવીડ આપે છે. સમજાય છે ને? સીવીડ એટલે જે દરિયાની અંદર જે વનસ્પતિઓ ઉગે તી. હવે એવી વનસ્પતિ આપણે નાનપણથી આપણા કલ્ચરમાં નથી, તો આપણે ક્યારેય ખાધી જ નથી. હવે ખાધી નથી એટલે ફોર ધ મોસ્ટ પાર્ટ એ બધી વનસ્પતિનું આપણા શાસ્ત્રમાં બી કઈ વર્ણન નથી, કેમ કે કેટલાનું વર્ણન કરે ને. તો ધોઝ આર મોસ્ટ લાઈકલી નોટ ઇટેબલ, કેમ કે એમાં નિગોજનો દોષ આવે છે. જેવું રૂટ વેજીટેબલ્સમાં આવે મોસ્ટ લાઈકલી નહીં સીવીડ ન જ ખવાય, કેમ કે એમાં જેવા નિગોજ બટેકા કાંદા ખાવાનો દોષ આવે એવો જ એમાં દોષ આવે છે. પણ બીકોઝ વી ડોન્ટ નો એટલે ઇન અવર માઇન્ડ વી હેવ નોટ ડિસાઇડેડ કે ના હોવા નહીં ખાવ, સો યુ આર ઇન બોથ ધ પાર્ટી, ખવાય નો ખવાય આઈ ડોન્ટ નો. સમજાય છે? બીકોઝ ઓફ ધીસ આપણને એ બધા જીવોની હિંસાનો પણ પાપ લાગે છે. તો વાત તો દીઘ વ્રતની ચાલે છે, પણ આવા બાઇન્ડિંગ વ્રતો જે હોય છે કે હું આટલી જ વનસ્પતિઓ ખાઈશ, એનાથી જે વિશ્વમાં બધી વસ્તુનો જે હિંસા થઈ રહી છે એનાથી દોષથી આપણે બચી જઈએ. સમજાય છે? ઓકે, સો દેટ ઇઝ બિગ વ્રત. આગળ થોડું હજી એક જોઈ લઈએ. આ નેક્સ્ટ ગાથા છે, 12th ગાથાનો ફર્સ્ટ હાફ. એનું નામ છે દેશવ્રત, દેશવ્રત અથવા દેશાવગાશિક વ્રત. બરાબર? દીઘ વ્રત, એના પછી દેશ વ્રત. જો આ દેશ વ્રત માં શું કે, ઇટ વેરી સિમ્પલ, આઈ એમ ટેકિંગ ઇન ટુ મિનિટ. તાહુ મે, ફર્સ્ટ વર્ડ ઇઝ તાહુ મે. તાહુ મે એટલે દીઘ વ્રત માં, દીઘ વ્રત માં. ફિર એટલે દીઘ વ્રત ની અંદર ગ્રામ, ગલી, ગૃહ, બાગ, બજારા. ગ્રામ એટલે ગામડું, કોઈ ગલી, કોઈ ઘર, કોઈ બાગ, કોઈ બજાર. ગમના ગમન પ્રમાણ શાન અન સકલ નિવારા. દીઘ વ્રતની મર્યાદાની પણ અંદર કોઈ પણ ડિસાઇડેડ લોકેશન સુધી કે હું આટલા ડિસ્ટન્સ સુધી ટ્રાવેલ કરીશ, ઓલા ઘર સુધી અથવા ઓલા મકાન સુધી, ઓલા બિલ્ડિંગ વોટ એવર, એવી રીતના એવી સીમાનો નક્કી કરીને એની બહાર ન જવું એને કહેવાય છે દેશ વ્રત. પેલું દીઘ વ્રત જે કોઈ લાઈફ લોંગ હતું કે આ લાઈફ લોંગ આ ડિસ્ટન્સ ની બહાર નહીં જાઉં, વેર ઇઝ દેશ વ્રત ઇઝ ફોર સર્ટન ડિસાઇડેડ પીરિયડ ઓફ ટાઈમ. ફોર એક્ઝામ્પલ, અચ્છાનિકાનો પર્વ ચાલે છે, ટુડે ઇઝ ધ લાસ્ટ ડે, તો 8 દિવસ માટે આઈ નો આઈ એમ ગોઈંગ ટુ બી ઇન વિલે પાર્લે. હા, સો વાઇલ આઈ હેવ ટેકન દીઘ વ્રત એઝ એન્ટાયર ઇન્ડિયા, પણ આઈ નો દેટ આઈ એમ નોટ ગોઈંગ ટુ દિલ્હી ફોર નેક્સ્ટ 8 ડેઝ. તો એની પણ અંદર વધારે સીમા કરીને એના પણ દોષો થી બચવા માટે આ સેકન્ડ સીમા કરવામાં આવે છે, એને દ્વેષ વ્રત કહેવાય છે. જેનો ભાવાર્થ, દીર્ઘ વ્રતમાં જિંદગી સુધી કરવામાં આવેલા દીર્ઘ વ્રતમાં જિંદગી સુધી કરવામાં આવેલી જવા આવવાની ક્ષેત્રની મર્યાદામાં પણ ઘડી કલાક દિવસ મહિના વગેરે કાળના નિયમથી યુ ડિસાઇડ વોટ એવર ટાઈમ યુ વોન્ટ ટુ ટેક, વન અવર, વન ડે, વન મંથ, કઈ પણ કરી શકાય. એટલા નિયમથી કોઈ પ્રસિદ્ધ ગામ, રસ્તો, મકાન અને બજાર સુધી જવા આવવાની મર્યાદા કરીને તેનાથી અધિક હદમાં ન જવું, તેને દ્વેષ વ્રત કહેવાય છે. સમજાય? પણ આ દીર્ઘ વ્રત ને દ્વેષ વ્રત નું એવું છે કે વન્સ યુ ડિસાઇડ કે ધીસ ઇઝ માય મર્યાદા, પછી એવું નહીં કે અરે ભાઈ તું જઈને લઈ આવ ને મારા માટે, આઈ કાન્ટ ગો ઓવર અમેરિકાથી મારા માટે, ઓર અહીંયાથી ઓલું પર્ટિક્યુલર ખજૂર લઈ આવજે, આ લઈ આવજે, તે લઈ આવજે, આઈ કાન્ટ ગો ઓવર, યુ કેન ગો ગિવ મી, ઓર ધીસ ઇઝ માય બોર્ડર, હે હે પ્લીઝ થ્રો મી, આ બધું ન ચાલે. કેમ કે બેઝિકલી વોટ યુ આર ટ્રાઇંગ ટુ ડુ ઇઝ યુ આર ટ્રાઇંગ ટુ ગેટ કટ ઓફ ફ્રોમ ધોઝ વસ્તુઓ. તો ખાલી પોતે જવું એમ નહીં, મેન્ટલી જવું, અવાજથી જવું, ઈચારાઓથી જવું, કરવું કરાવવું, અનુમોદવું, એવરીથિંગ એનો ત્યાગ કરવામાં આવે છે, જેનાથી કે આ બધા અણુવ્રતોમાં આપણે વધારે દ્રઢ થઈ શકીએ. હવે આ ગુણ વ્રતમાં હજી દેર ઇઝ અ થર્ડ વન કોલ્ડ અનર્થ દંડ વ્રત, વિચ ઇઝ ધ રેસ્ટ પાર્ટ ઓફ 12th રાતા. ધીસ ઇઝ લિટલ લોંગ, એટલે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. અને એના પછી શિક્ષા વ્રતમાં જરા 4 સબ ટાઈપ, એ પછી આપણે આગળ જો. કોઈને કઈ ક્વેશ્ચન છે? જીનવાણી સ્થિતિ, હે જીનવાણી ભારતી, તોરી જપો દિન રેન, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન સે તુજે લોકાયો, તો વાણી મસ્તક નમો સદા દે તું. બોલો જીનવાણી માતનો જય.